એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણને બધાને ક્યાંક ને ક્યાંક સ્પર્શે છે, ભલે આપણે માનીએ કે ન માનીએ. એ વિષય છે જાદુ. અને હા, હું અહીંયા કોઈ સ્ટેજ પર થતા કર્તબ કે પછી ખબર છે હેરી પોટરની દુનિયાની વાત નથી કરી રહી.
બરાબર,
આપણે એ સમજવાની કોશિશ કરીશું કે જાદુ એક માનવ વિચાર તરીકે હજારો વર્ષોથી આપણી સાથે કેમ છે
અને તેને આપણા સમાજને કેવી રીતે ઘડ્યો છે.
હા, અને આ બધી ચર્ચાનો આધાર છે ઓવેન ડેવિસનું પુસ્તક મેજિક, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન.
અને આ વિષય એટલો રસપ્રદ છે કારણ કે તે ક્યારેય મતલબ જૂનો થતો જ નથી. આજે પણ વિજ્ઞાન અને ટેકનોલોજીના જમાનામાં આપણી આસપાસ જાદુઈ વિચારસરણી જીવંત છે.
જેમ કે
પછી ભલે તે પરીક્ષા પહેલા પહેરવામાં આવતી કોઈ લકી વિનંતી હોય.
હા હા, એ તો હોય જ છે.
કે પછી લો ઓફ એટ્રેક્શન જેવી સેલ્ફ હેલ્પ માન્યતાઓ હોય, કે પછી વોટ્સએપ પર ફરતા નુસ્ખાઓ. જાદુને સમજવું એ ખરેખર આપણા મનના એક ઊંડા ખૂણાને સમજવા જેવું છે.
બિલકુલ. તો ચાલો આ ઊંડાણમાં ડૂબકી મારતા પહેલા જે વ્યક્તિ આપણને આ સફર પર લઈ જઈ રહ્યા છે તે લેખક ઓવેન ડેવિસ, એમના વિશે થોડું જાણીએ.
જરૂર.
તેઓ કોઈ જાદુગર નથી પણ એક ઇતિહાસકાર છે, ખરું ને?
હા, અને એ જ એમની સૌથી મોટી ખાસિયત છે. ઓવેન ડેવિસ હર્ટફોર્ડ શાયર યુનિવર્સિટીમાં સામાજિક ઇતિહાસના પ્રોફેસર છે.
ઓકે.
એમની દ્રષ્ટિ કોઈ જાદુના હિમાયતી કે વિરોધીની નથી, એ તો એક ડિટેક્ટિવની જેમ કામ કરે છે.
એટલે એમનો સવાલ એ નથી કે જાદુ કામ કરે છે કે નહીં.
બરાબર. એમનો સવાલ એ છે કે લોકો આવું શા માટે માનતા હતા અને આ માન્યતા એમના જીવનમાં કઈ જરૂરિયાત પૂરી કરતી હતી.
આ તો બહુ રસપ્રદ અભિગમ છે.
હા, અને આ તટસ્થ અભિગમને કારણે જ એમનું વિશ્લેષણ આટલું ઊંડું અને વિશ્વસનીય બને છે.
એટલે પુસ્તકની મૂળ વાત એમ છે કે જાદુ કોઈ આદિમાનવના સમયની ભૂલી બિસરી વાત નથી.
જરાય નહીં.
ડેવિસ કહે છે કે જાદુ ક્યારે વિજ્ઞાન કે ધર્મનો દુશ્મન નહોતો પણ હંમેશા એમની સાથે જ ચાલ્યો છે.
બરાબર. પુસ્તકે જૂના વિચારને તોડી પાડે છે કે પહેલા જાદુ આવ્યો, પછી ધર્મ આવ્યો.
હા, અને પછી વિજ્ઞાને આવીને બધાને ખોટા સાબિત કરી દીધા.
હા, એ સીધી લીટીવાળી થિયરી ખોટી છે. ડેવિસ સમજાવે છે કે આ ત્રણેય વસ્તુઓ હંમેશા એકબીજા સાથે ગૂંથાયેલી રહી છે. અને જાદુ તો કાચિંડા જેવો છે.
મતલબ
એ દરેક યુગની ચિંતાઓ અને ટેકનોલોજી પ્રમાણે પોતાનું સ્વરૂપ બદલી નાખે છે.
અને આ પુસ્તક આપણને આ જ બદલાતા સ્વરૂપની સફર કરાવે છે, ગુફા ચિત્રોથી લઈને ગૂગલ સુધી.
વાહ. તમે જે કહ્યું કે જાદુએ નવા સ્વરૂપોમાં અનુકૂલન સાધ્યું છે એ બહુ રસપ્રદ છે, પણ એ સમજવા માટે મારે એના મૂળમાં જવું છે. આ પુસ્તક જાદુની શરૂઆત વિશે શું કહે છે?
હા, એની વ્યાખ્યા કરવી આટલી મુશ્કેલ કેમ છે?
જુઓ, અહીંથી જ ખરી ગૂંચ શરૂ થાય છે. ડેવિસ કહે છે કે જાદુની કોઈ એક પાક્કી વ્યાખ્યા છે જ નહીં.
કેમ?
કારણ કે જાદુ શબ્દ મોટે ભાગે આપણે નથી વાપરતા, પણ બીજા લોકો આપણી માન્યતાઓ માટે વાપરે છે.
એક મિનિટ, આ સમજાયું નહીં. મતલબ?
મતલબ કે જે સત્તામાં હોય છે તે નક્કી કરે છે કે શું સાચો ધર્મ છે અને શું અંધશ્રદ્ધા કે જાદુ છે.
ઓ,
દાખલા તરીકે પ્રાચીન ઇજિપ્તમાં રાજાના પૂજારીઓ જે વિધિ કરતા તે ધર્મ અને વિજ્ઞાન ગણાતું, પણ જો કોઈ સામાન્ય માણસ એ જ કામ પોતાના ઘરમાં કરે
તો એને જાદુ કહી દેવામાં આવતો.
બરાબર. એટલે એક માણસનો ચમત્કાર બીજા માણસ માટે જાદુ બની જાય છે. આ લેબલ હંમેશા શક્તિ કોના હાથમાં છે તે બતાવે છે.
ઓ, એટલે આખી વાતનો આધાર જ એ છે કે જાદુ જેવો કોઈ એક શબ્દ છે જ નહીં. એ તો ફક્ત સત્તામાં બેઠેલા લોકોએ બીજાની માન્યતાઓને નકારવા માટે બનાવેલું એક લેબલ છે. આ તો આખી ચર્ચાને જ ઊંધી ફેરવી નાખે છે.
બિલકુલ. અને આ જ સંઘર્ષ ગ્રીક અને રોમન સામ્રાજ્યમાં વધુ સ્પષ્ટ દેખાયો.
કેવી રીતે?
રાજ્ય દ્વારા માન્ય વિધિઓ ધર્મ હતી, પણ જો કોઈ ગુપ્ત રીતે પોતાના દુશ્મનને નુકસાન પહોંચાડવા માટે શ્રાપ પત્રિકા લખે તો તે ગેરકાયદેસર જાદુ ગણાતો.
ને આપણે જાદુગર કહીએ છીએ, તેઓ ખરેખર કરતા શું હતા? કેવા પ્રકારના જાદુની વાત થઈ રહી છે અહીંયા?
પુસ્તક મુજબ તે મુખ્યત્વે દુનિયા પર કોઈક રીતે નિયંત્રણ મેળવવાની તકનીકો હતી.
જેવી કે?
જેમ કે ભવિષ્ય જાણવા માટે જ્યોતિષ વિદ્યા, બીમારી કે દુશ્મનોથી બચવા માટે તાવીજ બનાવવા, કોઈને વશમાં કરવા માટે મંત્રોચ્ચાર કરવો,
અને પેલું રસાયણ વિજ્ઞાન,
હા, એલ્કમી, સામાન્ય ધાતુને સોનામાં બદલવાનો પ્રયત્ન કરવો.
આ રસાયણ વિજ્ઞાનવાળી વાત તો બહુ સાંભળી છે. આઇઝેક ન્યૂટન જેવા મહાન વૈજ્ઞાનિક પણ તેના પર કામ કરતા હતા.
હા, અને એ જ તો મુદ્દો છે. ન્યૂટન માટે ગુરુત્વાકર્ષણના નિયમો શોધવા અને રસાયણ વિજ્ઞાનના પ્રયોગો કરવા
એ બંને એક જ હતું.
એ બંને બ્રહ્માંડના રહસ્યોને સમજવાના જ રસ્તા હતા. તેમણે ક્યારેય તેને વિજ્ઞાન અને જાદુ તરીકે અલગ નહોતા જોયા.
ઓહો,
આ ભેદ તો પાછળથી આપણે પાડ્યો.
સમજાયું. પણ પછી કંઈક બદલાયું હશે જેના કારણે જાદુને આટલો ખરાબ ગણવામાં આવ્યો. પુસ્તકોની કોઈ ભૂમિકા હતી આમાં?
ખૂબ જ મોટી. જ્યારે જાદુ મૌખિક પરંપરામાંથી પુસ્તકોમાં લખાવા લાગ્યો, જેને ગ્રીમોયર્સ કહેવાય છે, ત્યારે એક મોટો બદલાવ આવ્યો.
શું બદલાવ?
એક તરફ જ્ઞાન સચવાઈ ગયું અને તેનો અભ્યાસ શક્ય બન્યો, પણ બીજી તરફ એ જ પુસ્તક એક ભૌતિક પુરાવો બની ગયો.
ઓહ, એટલે જાદુના પુસ્તકોએ જાદુને એક તરફ વધુ વ્યવસ્થિત બનાવ્યો, પણ બીજી તરફ એ જ પુસ્તકો જાદુગરો માટે સૌથી મોટો પુરાવો અને જોખમ બની ગયા.
એકદમ.
આ તો બે ધારી તલવાર જેવું થયું.
બિલકુલ. અને આનો સૌથી મોટો ફાયદો ચર્ચ જેવી ધાર્મિક સંસ્થાઓએ ઉઠાવ્યો.
એમણે શું કર્યું?
એમણે એક મોટી લકીર દોરી. એમણે કહ્યું, કુદરતી જાદુ બરાબર છે, એટલે કે વનસ્પતિના ગુણધર્મો સમજવા કે ગ્રહોની ગતિનો અભ્યાસ કરવો, એક પ્રકારનો પ્રારંભિક વિજ્ઞાન જ હતો.
અને બીજું,
પણ જો તમે કોઈ એવી શક્તિનો ઉપયોગ કરો જે ભગવાન સિવાય બીજે ક્યાંક થે, એટલે કે શૈતાન પાસેથી આવતી હોય, તો એ શૈતાની જાદુ કહેવાશે અને એ ગંભીર ગુનો છે.
અને આ જ વિચારમાંથી યુરોપમાં જે ડાયનનો શિકાર એટલે કે વિચ હન્ટ્સ થયા તેની શરૂઆત થઈ હશે.
બરાબર. પુસ્તક સ્પષ્ટ કરે છે કે આ અત્યાચાર ખરેખર ડાયન વિશે નહોતો.
તો પછી?
તે સત્તા અને નિયંત્રણ વિશે હતો. કોની માન્યતા સાચી અને કોની ખોટી તે નક્કી કરવાનો અધિકાર કોની પાસે રહેશે તેની લડાઈ હતી. અને આમાં હજારો નિર્દોષ લોકોને મારી નાખવામાં આવ્યા.
પણ ઘણા લોકો દલીલ કરશે કે જ્ઞાનના યુગ પછી, મતલબ એનલાઇટમેન્ટ પછી, વિજ્ઞાને જાદુને ખોટો સાબિત કરી દીધો, તો પછી તે ભૂગર્ભમાં શા માટે ગયો? તે સંપૂર્ણપણે નાશ કેમ ન પામ્યો?
સારો સવાલ છે. કારણ કે જાદુ ફક્ત ઘટનાઓ વિશે નથી, તે લાગણીઓ અને અર્થ વિશે પણ છે.
સમજાવો.
વિજ્ઞાન ભલે સમજાવી દે કે વીજળી કેમ થાય છે, પણ એ વીજળી પડવાનો જે ડર છે અથવા તેમાંથી કોઈ બચી જાય તો તેને જે ચમત્કાર જેવું લાગે છે, એ ભાવનાનું શું?
સાચી વાત.
જાદુ એ જ ભાવનાત્મક જરૂરિયાત પૂરી પાડે છે. એટલે તે મર્યો નહીં, બસ ઔદ્યોગિક ક્રાંતિના ભૌતિકવાદથી કંટાળીને ભૂગર્ભ જતો રહ્યો.
અને 19મી સદીમાં ધ ગોલ્ડન ડોન જેવી ગુપ્ત સોસાયટીઓ.
હા, અને એલિસ્ટર ક્રોલી જેવા વિવાદાસ્પદ પણ પ્રભાવશાળી વ્યક્તિત્વો દ્વારા નવા સ્વરૂપમાં પાછો ફર્યો.
અને આજે, આજના ડિજિટલ યુગમાં જાદુ ક્યાં છે?
આજે તે દરેક જગ્યાએ છે, બસ નામ બદલાઈ ગયા છે. પુસ્તક વિક્કાની વાત કરે છે.
વિક્કા? એ શું છે, કોઈ નવો ધર્મ?
હા, એક રીતે 1950ના દાયકામાં શરૂ થયેલો આ એક આધુનિક ધર્મ છે જે જાદુ ટોણાને પ્રકૃતિની પૂજા સાથે જોડે છે.
રસપ્રદ.
એ સિવાય કેઓસ મેજિક જેવી વિચારધારાઓ છે જે કહે છે કે માન્યતા પોતે જ એક સાધન છે. અને સૌથી મોટું ઉદાહરણ તો પોપ કલ્ચર અને ઇન્ટરનેટ છે.
હેરી પોટર?
હા, હેરી પોટરથી લઈને ઓનલાઈન જ્યોતિષ એપ્સ અને સોશિયલ મીડિયા પર ચાલતા મેનિફેસ્ટેશનના ટ્રેન્ડ્સ સુધી જાદુ આજે પણ જીવંત છે અને સતત વિકસી રહ્યો છે.
તો આ આખી ચર્ચામાંથી જો મારે મુખ્ય વિચારો તારવવા હોય તો સૌથી પહેલો આહા મોમેન્ટ મારા માટે એ હતો કે જાદુ પોતે જ એક ભ્રમ છે, એક લેબલ છે.
બરાબર. એ પહેલો અને સૌથી મહત્વનો મુદ્દો છે.
બીજો મુદ્દો?
બીજો મોટો વિચાર એ છે કે જાદુ, ધર્મ અને વિજ્ઞાન કોઈ રેસના અલગ અલગ દોડવીરા નથી, પણ એક જ ટીમનો ભાગ છે જે બ્રહ્માંડને સમજવાનો પ્રયત્ન કરી રહી છે.
તેઓ હંમેશા એકબીજાને પ્રભાવિત કરતા રહ્યા છે.
હા.
અને ત્રીજો મુદ્દો તેની અનુકૂલન ક્ષમતાનો. તે ક્યારેય મરતો નથી, બસ અપડેટ થતો રહે છે.
જેમ આપણે ભારતમાં જોઈએ છે.
હા, લોકો સ્માર્ટફોન પર કુંડળી પણ જુએ છે અને ઓનલાઈન પૂજા પણ કરાવે છે. પરંપરા અને ટેકનોલોજી સાથે ચાલે છે.
અને ચોથો અને અંતિમ મુદ્દો જે આ બધાના મૂળમાં છે, જાદુ એ શક્તિ અને નિયંત્રણ મેળવવાની માનવ ઈચ્છાનું પ્રતિબિંબ છે.
અનિશ્ચિત દુનિયા પર નિયંત્રણ મેળવવાની ઈચ્છા.
હા, બીમારી, પ્રેમ, સફળતા, આ બધું આપણા હાથમાં નથી. જાદુ આપણને એવો ભ્રમ આપે છે કે આપણે પરિસ્થિતિને નિયંત્રિત કરી શકીએ છીએ.
એ જ વૃત્તિ જે આપણને પરીક્ષા પહેલાં કોઈ ખાસ પેન વાપરવા પ્રેરે છે,
અથવા મેચ વખતે ટીવી સામે એક જ જગ્યાએ બેસવા મજબૂર કરે છે. બરાબર,
દુ એ વિજ્ઞાનનો વિરોધી નથી, તે વિજ્ઞાન દ્વારા પડતો પડછાયો છે. આનો શું અર્થ કાઢી શકાય?
આ બહુ ઊંડી વાત છે. વિજ્ઞાન આપણને કેવી રીતેનો જવાબ આપે છે, વરસાદ કેવી રીતે પડે છે, પણ જાદુ અને ધર્મ શા માટેના પ્રશ્નો સાથે જોડાયેલા છે?
મહારાજ, ખેતરમાં દુકાળ શા માટે પડ્યો?
બરાબર, વિજ્ઞાન આનો જવાબ નથી આપી શકતો. જાદુ એ ખાલી જગ્યાને પૂરે છે જે શુદ્ધ તર્કથી ભરી શકાતી નથી. તે આપણા અનુભવના ભાવનાત્મક અને પ્રતીકાત્મક પાસાઓને સ્પર્શે છે.
અને બીજો એક વિચાર છે, જાદુને સમજવા માટે આપણે એ સમજવું પડશે કે તે ક્યારેય મુખ્યત્વે મંત્રો અને ઔષધિઓ વિશે નહોતો, પરંતુ સત્તા અને અર્થ વિશે હતો.
હા, આ આપણું ધ્યાન બાહ્ય ક્રિયાઓથી હટાવીને તેના મૂળ હેતુ પર લાવે છે. તાવીજ પહેરવું એ ફક્ત દોરાનો ટુકડો નથી,
પણ સુરક્ષાનો અહેસાસ છે.
બરાબર, શ્રાપ આપવો એ ફક્ત શબ્દો નથી, પણ અન્યાય સામે અવાજ ઉઠાવવાનો એક રસ્તો છે. આ બધું દુનિયામાં પોતાનું સ્થાન અને અર્થ શોધવા માટેના પ્રયાસો છે.
અને આજના સમય માટે સૌથી સચોટ વાક્ય, ડિજિટલ યુગમાં આપણે જાદુઈ વિચારસરણી છોડી નથી, આપણે ફક્ત તેને વ્યક્ત કરવાની નવી રીતો શોધી કાઢી છે.
આ તો સીધું સોશિયલ મીડિયા પર લાગુ પડે છે.
હા,
બિલકુલ. આજે કોઈ પોસ્ટને લાઇક કે શેર કરવાથી ગુડલક મળશે એવી માન્યતા, કે પછી અમુક પાવરફુલ વિચારોને વારંવાર લખવાથી તે સાચા પડશે એવો મેનિફેસ્ટેશનનો ટ્રેન્ડ, આ બધું શું છે?
પ્લેટફોર્મ નવું છે, પણ મનની એ જ જૂની પેટર્ન છે.
એકદમ.
તો આ બધું જાણીને સામાન્ય જીવનમાં શું ફેર પડે? આ ઇતિહાસનો વ્યવહારુ ઉપયોગ શું?
સૌથી પહેલો ફાયદો એ છે કે આપણે આપણી અને બીજાની વર્તણૂકને વધુ સારી રીતે સમજી શકીએ છીએ.
એટલે કે
જ્યારે કોઈ વ્યક્તિ કોઈ અંધશ્રદ્ધામાં માને ત્યારે તેને મૂર્ખ ગણીને ઉડાવી દેવાને બદલે આપણે એ સમજી શકીએ છીએ કે તે કવાચ જીવનની કોઈ અનિશ્ચિતતા સામે લડવાનો પ્રયત્ન કરી રહ્યો છે.
આનાથી આપણામાં સાંસ્કૃતિક સહાનુભૂતિ વધે છે.
હા, જે ભારત જેવા વૈવિધ્યસભર દેશમાં ખૂબ જરૂરી છે.
અને બીજું, આપણે આધુનિક જાદુઈ વિચારસરણીને ઓળખી શકીએ છીએ.
જેમ કે કોઈ ષડયંત્ર સિદ્ધાંત એટલે કે કન્સ્પિરસી થિયરી વાયરલ થાય ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે તે કેવી રીતે લોકોને દુનિયાની જટિલ સમસ્યાઓનો એક સરળ અને છૂપો જવાબ આપીને નિયંત્રણનો અહેસાસ કરાવે છે.
સાચી વાત.
અને છેલ્લે, તે આપણા મનોરંજનને પણ વધુ સમૃદ્ધ બનાવે છે. હવે પછી જ્યારે આપણે હેરી પોટર જેવી કોઈ ફિલ્મ જોઈશું ત્યારે આપણે જાણીશું કે તેમાં દેખાતી જાદુઈ લાકડી, ગુપ્ત પુસ્તકો અને મંત્રો પાછળ સદીઓ જૂનો ઇતિહાસ અને માન્યતાઓ છુપાયેલી છે.
આપણે ફક્ત વાર્તા નહીં, પણ તેની પાછળની આખી સાંસ્કૃતિક ધરોહરને માણી શકીશું.
બરાબર,
સાચી વાત છે. મારા માટે આ આખી ચર્ચામાંથી સૌથી મોટી અને આશ્ચર્યજનક વાત એ હતી કે પ્રારંભિક વિજ્ઞાન અને જાદુ વચ્ચે કોઈ દિવાલ જ નહોતી. આપણે આજે તેમને બે અલગ ધ્રુવો તરીકે જોઈએ છીએ, પણ ન્યૂટન જેવા લોકો માટે તે બધું જ જ્ઞાનની શોધનો એક જ ભાગ હતું, બ્રહ્માંડને સમજવાનો એક સંયુક્ત પ્રયાસ.
અને મારા માટે મુખ્ય બોધપાઠ એ છે કે દુનિયામાંથી જાદુનો અંત એ એક દંતકથા છે. વૈજ્ઞાનિક પ્રગતિએ જાદુને ખતમ નથી કર્યો, ફક્ત તેના સ્વરૂપો બદલ્યા છે.
એ આપણી અંદર રહેલા તર્ક અને અતર્ક વચ્ચેના સતત સંઘર્ષનું પ્રતીક છે.
બરાબર, અને આ સત્યને સમજવું એ આજના સુખાકારીના ટ્રેન્ડથી લઈને રાજકીય આંદોલનો સુધી દરેક વસ્તુને સમજવા માટે જરૂરી છે.
ચાલો શ્રોતાઓ માટે એક વિચાર સાથે સમાપન કરીએ.
જરૂર.
જેમ જેમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI અને અલ્ગોરિધમ્સ વધુ ને વધુ શક્તિશાળી બની રહ્યા છે, જે આપણી ઈચ્છાઓ પૂરી કરતા અને ભવિષ્યની આગાહી કરતા હોય તેવું લાગે છે, અને જેની કાર્યપ્રણાલી સામાન્ય માણસની સમજની બહાર છે,
તો
હું આપણે અજાણતા જ તકનીકી જાદુનું એક નવું સ્વરૂપ નથી બનાવી રહ્યા? અને જો હા, તો તેના નવા જાદુગરો કોણ છે? ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.